એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
કલ્પના કરો એક એવી દુનિયાની જ્યાં કોઈ દુઃખી નથી, કોઈ બીમાર નથી, કોઈ વૃદ્ધ નથી, કોઈ યુદ્ધ નથી. સંપૂર્ણ સ્થિરતા અને સાર્વત્રિક સુખ, સ્વર્ગ જેવું લાગે, નહીં?
હા, દેખીતી રીતે તો એવું જ લાગે. પણ શું આ સુખની કોઈ કિંમત ચૂકવવી પડે છે?
એ જ મારો સવાલ છે. અને જો હા, તો શું તે કિંમત આપણને પોસાય? આજે આપણે ઓલ્ડર્સ હક્સલીની લગભગ એક સદી જૂની પણ આજે એટલી જ પ્રસ્તુત નવલકથા બ્રેવ ન્યૂ વર્લ્ડ, એટલે કે બહાદુર નવી દુનિયાની ઊંડાણપૂર્વક વાત કરીશું. ખરેખર વિચારવા જેવી કૃતિ છે આ.
બિલકુલ, 1932માં લખાયેલી. તમે વિચારો, બે વિશ્વયુદ્ધોની વચ્ચેનો સમયગાળો, ઔદ્યોગિક ક્રાંતિનો ધમધમાટ, ફોર્ડની એસેમ્બલી લાઇન,
હા, ટેકનોલોજીનો ઉદય,
એજ. એવા સમયમાં હક્સલી ભવિષ્યનો એક એવું ચિત્ર દોરે છે જે દેખાવોમાં યુટોપિયા લાગે પણ અંદરથી હકીકતમાં એક ડિસ્ટોપિયા છે, એક ભયાવહ રાજ્ય.
હક્સલી પોતે પણ, એમનો પરિવાર પણ વિજ્ઞાન અને સાહિત્ય બંને સાથે જોડાયેલો હતો, ખરું ને?
હા, એમના દાદા તો ટીએચ હક્સલી, ડાર્વિનના બુલડોગ તરીકે ઓળખાતા. એટલે વિજ્ઞાન અને માનવીય મૂલ્યો વચ્ચેનો જે સંઘર્ષ છે એની ચિંતા એમના લેખનમાં સ્પષ્ટ દેખાય છે.
અને એ ચિંતા જ આ પુસ્તકનું હાર્દ છે. મને હંમેશા ઓરવેલની 1984 સાથે સરખામણી કરવાનું મન થાય.
હા, બરાબર છે.
ઓરવેલમાં રાજ્ય દમનથી, દેખરેખથી નિયંત્રણ કરે છે, પેલો બૂટ નીચે કચડાયેલો ચહેરો. પણ અહીં
વાત જુદી છે. હક્સલીનો ભય વધુ સૂક્ષ્મ છે. અહીં નિયંત્રણ થાય છે આનંદથી, સુવિધાથી, ટેકનોલોજીથી, આનુવંશિક ઇજનેરીથી.
એટલે લોકો ખુશી ખુશી ગુલામી સ્વીકારી લે.
હા, કારણ કે તેમને ખબર જ નથી કે તે ગુલામ છે. સ્થિરતા અને સુખના બદલામાં તેઓ પોતાની સ્વતંત્રતા જાણે ઘીરવે મૂકી દે છે.
ચાલો ત્યારે આ બહાદુર નવી દુનિયામાં જરા ડોક્યુ કરીએ. સમય શું છે આ દુનિયાનો?
સમય છે AF 630, એટલે કે આફ્ટર ફોર્ડ.
ફોર્ડ, હેન્રી ફોર્ડ
પછી. અહીં ભગવાન જેવો કોઈ શબ્દ નથી, લોકો ફોર્ડનું નામ લે છે.
ઓહ.
એક વૈશ્વિક સરકાર છે, વર્લ્ડ સ્ટેટ, અને એનું સૂત્ર છે સમુદાય, ઓળખ, સ્થિરતા.
સમુદાય, ઓળખ, સ્થિરતા, આમ તો સારું લાગે છે.
લાગે છે, પણ એ સૂત્ર પોતે જ એક મોટી વક્રોક્તિ છે. કારણ કે આ બધું મળે છે પણ બહુ મોટી કિંમત ચૂકવીને.
કેવી કિંમત?
જુઓ, અહીં માણસો જન્મતા નથી, માતાના ગર્ભમાં નહીં, પણ
ક્યાં?
લંડનની સેન્ટ્રલ હેચરી અને કન્ડિશનિંગ સેન્ટર જેવી ફેક્ટરીઓમાં બોટલોમાં ઉગાડવામાં આવે છે. એને ડેકેન્ટિંગ કહે છે.
એટલે કુદરતી જન્મ જેવું કંઈ નહીં?
બિલકુલ નહીં. અને ભ્રૂણ અવસ્થાથી જ નક્કી થઈ જાય 5 વર્ગોમાં વહેંચણી. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એપ્સિલોન.
જન્મ પહેલા જ?
હા, આનુવંશિક અને રાસાયણિક ફેરફારો કરીને. આલ્ફા સૌથી બુદ્ધિશાળી, નેતા બનવા માટે. એપ્સિલોન ફક્ત શારીરિક શ્રમ માટે. દરેકનું કામ, બુદ્ધિ, શારીરિક બાંધો, બધું પહેલેથી નક્કી. આ છે એમની ઓળખ.
આ તો ઓળખ ન કહેવાય, આ તો ઓળખનું બંધન કહેવાય. લાદી દેવામાં આવેલી ઓળખ.
બરાબર.
અને આ વર્ગ વ્યવસ્થા સમાજની સ્થિરતા જાળવી રાખે છે. કોઈ અસંતોષ નહીં, કોઈ સંઘર્ષ નહીં.
અને પેલું કન્ડિશનિંગ તમે ઉલ્લેખ કર્યો હતો, એ શું છે?
એ આ વ્યવસ્થાનો બીજો કદાચ સૌથી મજબૂત સ્તંભ છે. બાળકો જરા મોટા થાય એટલે હિપ્નોપીડિયા.
હિપ્નોપીડિયા?
હા, સ્લીપ ટીચિંગ, ઊંઘમાં શિક્ષણ.
ઊંઘમાં કઈ રીતે?
સૂતી વખતે એમના કાનમાં સતત અમુક વાક્યો, અમુક સિદ્ધાંતો ગુંજ્યા કરે. જેમ કે દરેક વ્યક્તિ દરેકની છે, વસ્તુ ફેંકી દેવી એ સુધારવા કરતાં વધુ સારું છે, મને મારું કામ ગમે છે, હું ખુશ છું.
બાપરે.
એટલે અર્ધજાગ્રત મન પર સીધો પ્રહાર.
એકદમ. એ વિચારો એમના સ્વભાવનો ભાગ બની જાય. આ સિવાય નાનપણથી જ અમુક વસ્તુઓ પ્રત્યે અરુચિ પેદા કરાય, જેમ કે પુસ્તકો અને ફૂલો.
પુસ્તકો અને ફૂલો પ્રત્યે અરુચિ શા માટે?
કારણ કે એ પ્રકૃતિ અને જ્ઞાન સાથે જોડે છે, જે લોકોને વિચારતા કરી શકે, પ્રશ્નો પૂછતા કરી શકે. એટલે બાળકો જ્યારે પુસ્તકો કે ફૂલો જુએ ત્યારે તેમને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે, જેથી એનાથી દૂર રહે.
આ તો ભયાનક છે. તો પછી કુદરતી લાગણીઓ, કુટુંબ, પ્રેમ, કળા, સાહિત્ય, ધર્મ, આ બધું
ગાયબ. કારણ કે આ બધું અસ્થિરતા પેદા કરે છે, તીવ્ર લાગણીઓ લાવે છે. એટલે કુટુંબ, મા બાપ, પતિ પત્ની જેવા શબ્દો પણ અશ્લીલ ગણાય?
અશ્લીલ?
હા, લગ્ન જેવી કોઈ સંસ્થા જ નથી. પેલું સૂત્ર યાદ છે, દરેક વ્યક્તિ દરેકની છે. જાતીય સંબંધો એકદમ કેઝ્યુઅલ, લાગણીહીન મનોરંજન માત્ર, ઊંડા સંબંધોને કોઈ પ્રોત્સાહન નહીં.
અને મનોરંજન માટે શું છે?
મનોરંજન છે પણ બધું છીછરું, જેમ કે ફિલીઝ, એવી ફિલ્મો જે તમે જુઓ અને સાંભળો, એટલું જ નહીં સ્પર્શની અનુભૂતિ પણ કરો.
ઓ, એટલે સેન્સરી ઓવરલોડ જેવું?
હા, પણ એમાં કોઈ ઊંડાણ નથી, બસ ક્ષણિક ઉત્તેજના. અને જો આ બધા પછી પણ ક્યારેક કોઈને ઉદાસી લાગે, ચિંતા થાય, કોઈ નકારાત્મક ભાવ આવે તો
શું કરે?
તો છે ને રામબાણ ઇલાજ, સોમા.
સોમા?
એક સરકારી દવા, ગોળીઓ કે પ્રવાહી સ્વરૂપે મળે, એ લેતા જ બધી ચિંતા, બધું દુઃખ ગાયબ, બસ આનંદ અને સુખનો અનુભવ, જાણે વેકેશન પર જતા રહ્યા હો. સોમા હોલિડે,
એટલે સમસ્યાનો સામનો કરવાની જરૂર જ નહીં, બસ સોમા લઈ લો.
બરાબર, કોઈ સંઘર્ષ નહીં, કોઈ પીડા નહીં, સપાટ કૃત્રિમ સુખ.
આ સાંભળીને જ મને તો ગુંગળામણ થાય છે. આ કેવી દુનિયા! આ દુનિયાને વધારે સમજવા માટે એના પાત્રોને ઓળખવા પડશે. કોણ છે મુખ્ય પાત્રો?
સૌથી પહેલા મળીએ બર્નાર્ડ માર્ક્સને. એ આલ્ફા પ્લસ છે, એટલે સમાજના સૌથી ઉચ્ચ વર્ગનો મનોવિજ્ઞાની છે. પણ એના વિશે એવી અફવા છે કે બોટલમાં એના વિકાસ વખતે કંઈ ગડબડ થઈ હતી, આલ્કોહોલ ભળી ગયું હતું.
અચ્છા.
હા, એટલે તે બીજા આલ્ફા કરતાં થોડો ઠીંગણો છે, શારીરિક રીતે અલગ પડે છે. આના લીધે એનામાં લઘુતા ગ્રંથિ છે, એ સમાજથી થોડો અળગો રહે છે.
અને એ વ્યવસ્થાની ટીકા પણ કરે છે એમને?
કરે છે, પણ એ કોઈ ઊંડી ફિલોસોફી કે સિદ્ધાંતને કારણે નહીં, વધારે તો પોતાની અંગત અસલામતી અને લોકો મને સ્વીકારતે નથી એવા ગુસ્સામાંથી એ ટીકા જન્મે છે.
એટલે દેખાવે બળવાખોર, પણ અંદરથી સ્વીકૃતિ માટે તલપાપડ.
બરાબર પકડ્યું. એની આખી સફર એક કરુણ દંભ જેવી છે. જ્યારે એને પ્રસિદ્ધિ મળે છે ને, ત્યારે બધું ભૂલી જાય છે. એ બતાવે છે કે આ સમાજમાં સાચો વિદ્રોહ કેટલો અઘરો છે.
બીજું કોણ છે?
પછી છે લેનિના ક્રાઉન. એ બીટા વર્ગની છે, સુંદર, લોકપ્રિય, હેચરીમાં કામ કરે છે, સમાજના નિયમોનું પાલન કરે છે, જાણે વર્લ્ડ સ્ટેટના કન્ડિશનિંગની પરફેક્ટ પ્રોડક્ટ.
એકદમ નોર્મલ.
લગભગ. જાતીય સ્વતંત્રતા, સોમાનો ઉપયોગ, બધું એના માટે સહેજ છે. પણ એનામાંય થોડી સૂક્ષ્મ રીતે એ અલગ પડે છે. જેમ કે એ એક જ પુરુષ હેનરી ફોસ્ટર સાથે થોડો લાંબો સમય ડેટ કરે છે, જે અહીં થોડું વિચિત્ર ગણાય.
અચ્છા.
અને પછી તે બર્નાર્ડ તરફ અને ખાસ કરીને જ્હોન ધ સેવેજ તરફ આકર્ષાય છે. આ બતાવે છે કે કન્ડિશનિંગ ગમે તેટલું હોય, ક્યાંક તો માનવ સહજતા રહી જાય છે. પણ મુશ્કેલી એ છે કે તે જ્હોનની જે ઊંડી લાગણીઓ છે, પ્રેમ, શરમ, દુઃખ, એ સમજી જ નથી શકતી.
એના કન્ડિશનિંગની બહાર છે બધું.
બરાબર. એની મૂંઝવણ એ કન્ડિશનિંગની મર્યાદા બતાવે છે.
અને હવે જ્હોન ધ સેવેજ, આ નામ જ ઘણું કહી દે છે, એ ક્યાંથી આવ્યો?
એ જ આ નવલકથાનું કેન્દ્ર છે, સાચો આઉટસાઇડર. તે વર્લ્ડ સ્ટેટનો નથી, તે વર્લ્ડ સ્ટેટના જ બે નાગરિકોનો પુત્ર છે. પાછળથી ખબર પડે છે કે તે ડિરેક્ટર અને લિન્ડા નામની એક બીટાનો દીકરો છે.
શું વાત છે!
હા, એ લોકો વર્ષો પહેલા ન્યૂ મેક્સિકોના સેવેજ રિઝર્વેશન પર ભૂલા પડી ગયા હતા. આ રિઝર્વેશન એવી જગ્યા છે જ્યાં જૂની દુનિયાના લોકો, જેઓ વર્લ્ડ સ્ટેટનો ભાગ નથી, એમના રીતિ રિવાજો સાથે રહે છે.
ઓ, એટલે જ્હોન ત્યાં ઉછર્યો?
હા, જૂની આદિવાસીઓના રિવાજો વચ્ચે. અને એની મા પાસે વાંચવા માટે એક જ પુસ્તક હતું, શેક્સપિયરના નાટકોનો સંગ્રહ.
શું? શેક્સપિયર વર્લ્ડ સ્ટેટની દુનિયામાં?
વિચારો, એ આખું વિશ્વ શેક્સપિયરની નજરે જુએ છે. પ્રેમ, સન્માન, ઈર્ષા, ક્રોધ, બલિદાન, કરુણા, જે બધી લાગણીઓ અને મૂલ્યો વર્લ્ડ સ્ટેટે નાબૂદ કરી દીધા છે, એ બધું એણે શેક્સપિયરમાંથી શીખ્યું છે.
આ તો જબરદસ્ત કોન્ટ્રાસ્ટ કહેવાય.
એકદમ. એટલે જ્યારે બર્નાર્ડ તેને લંડન લાવે છે, ત્યારે શરૂઆતમાં તો તે આશ્ચર્યચકિત થઈ જાય છે. શેક્સપિયરના ધ ટેમ્પેસ્ટની પેલી લાઇન બોલે છે, ઓ બ્રેવ ન્યૂ વર્લ્ડ ધેટ હેઝ સચ પીપલ ઇન ઇટ.
ઓ, બહાદુર નવી દુનિયા.
પણ એનું આશ્ચર્ય બહુ જલ્દી અણગમામાં અને પછી ભયમાં ફેરવાઈ જાય છે. જેવો તે આ સભ્ય સમાજને જુએ છે, એનો આત્મા વગરનું સુખવાદ, લાગણીઓનો અભાવ, સોમા પરની નિર્ભરતા, કુટુંબનો અભાવ, એ બધું જોઈને ધ્રુજી ઉઠે છે.
એનો આખો સંઘર્ષ પોતાની માનવતા ટકાવી રાખવાનો હશે.
બરાબર, એની આખી યાત્રા એ જ છે, એક કરુણ સંઘર્ષ.
અને આ સંઘર્ષમાં એનો મુખ્ય સામનો કોની સાથે થાય છે? કોઈ વિલન છે?
વિલન કહી શકાય, પણ એ સામાન્ય વિલન નથી. એ છે મુસ્તફા મોન્ડ, પશ્ચિમ યુરોપના વર્લ્ડ કંટ્રોલર, દુનિયા ચલાવનારા 10 કંટ્રોલરમાંથી એક.
ઓકે, એટલે ખૂબ શક્તિશાળી.
અત્યંત શક્તિશાળી અને અત્યંત બુદ્ધિશાળી આલ્ફા. ખાસ વાત એ છે કે તે પોતે યુવાનીમાં એક તેજસ્વી વૈજ્ઞાનિક હતો. સત્યની શોધમાં એને રસ હતો. પણ પછી
શું થયું?
એને પસંદગી કરવાની આવી, કાં તો સત્યની શોધ ચાલુ રાખીને એક ટાપુ પર દેશ નિકાલ સ્વીકારો જ્યાં બીજા આવા વિચારકોને મોકલાય છે, અથવા સત્તા સ્વીકારો, વર્લ્ડ કંટ્રોલર બનો અને બીજા લાખો લોકો માટે સુખ અને સ્થિરતા જાળવી રાખો.
અને એણે બીજો રસ્તો પસંદ કર્યો.
હા, એટલે તે બધું જ જાણે છે. સમાજે શું ગુમાવ્યું છે? કલા, વિજ્ઞાન, ધર્મ, પ્રેમ, સ્વતંત્રતા, બધું જ. પણ તે માને છે કે બહુમતીની ખુશી અને સ્થિરતા માટે આ બલિદાન જરૂરી હતું.
એટલે તે જ્હોન સાથે દલીલ કરે છે?
હા, જ્હોન અને મોન્ડમેસ વચ્ચેનું જે સંવાદ છે એ નવલકથાનું ક્લાઇમેક્સ છે, વૈચારિક ક્લાઇમેક્સ, જ્યાં મોન્ડ તર્કબદ્ધ રીતે સમજાવે છે કે આરામ અને સુખ એ સત્યને સ્વતંત્રતા કરતાં વધુ સારા છે.
આ તો બહુ જટિલ પાત્ર છે. તો આ પાત્રો વાર્તાને કેવી રીતે આગળ લઈ જાય છે? કથાનો પ્રવાહ કેવો છે?
શરૂઆત થાય છે પેલી હેચરી અને કન્ડિશનિંગ સેન્ટરના પ્રવાસથી. આપણને ખબર પડે છે કે આ દુનિયા કેવી રીતે બને છે. બોકાનોવસ્કી પ્રોસેસ, હિપ્નોપીડિયા, એ બધું.
હાય, ભયાનક વિગત.
પછી આપણે બર્નાર્ડને મળીએ છે, જે નારાજ છે. તે લેનિનાને જે પ્રમાણમાં નોર્મલ છે તેને ન્યૂ મેક્સિકોના સેવેજ રિઝર્વેશન પર લઈ જવા મનાવે છે.
રિઝર્વેશન પર, જ્યાં જ્હોન છે?
હા, ત્યાં તેઓ લિન્ડા અને જ્હોનને મળે છે. બર્નાર્ડને ત્યાં જ ખબર પડે છે કે જ્હોનના પિતા તો એના બોસ, ડિરેક્ટર પોતે છે. એટલે બર્નાર્ડ આ વાતનો ઉપયોગ કરે છે બદલો લેવા અને પોતાની સ્થિતિ સુધારવા. તે લિન્ડા અને જ્હોન બંનેને લંડન પાછા લઈ આવે છે, જે એકદમ અભૂતપૂર્વ અને નિંદાત્મક પગલું ગણાય.
અને પછી લંડનમાં સેવેજ આવે છે. ધમાકો થયો હશે?
હા, જ્હોન ધ સેવેજ તરીકે રાતોરાત સેલિબ્રિટી બની જાય છે. બર્નાર્ડ પણ એના રખેવાળ તરીકે ખૂબ લોકપ્રિય થઈ જાય છે. થોડા સમય માટે તો એની લઘુતા ગ્રંથિ પણ દૂર થઈ જાય છે.
પણ જ્હોન પોતે ખુશ નથી.
બિલકુલ નહીં. તે જે જુએ છે તેનાથી વધુ ને વધુ વ્યથિત થાય છે. પેલી ફિલીઝ એને અશ્લીલ લાગે છે. સોમાનો સતત ઉપયોગ એને ઘૃણાસ્પદ લાગે છે. લેનિના તરફ એને આકર્ષણ થાય છે, પણ એનો પ્રેમનો આદર્શ શેક્સપિયર જેવો છે, જ્યારે લેનિના માટે સેક્સ એક સામાન્ય લાગણીહીન મનોરંજન છે. આ ટકરાવ બહુ મોટો છે.
અને પેલી એની માં લિન્ડાનું શું થાય છે?
લિન્ડા બિચારી વર્ષો પછી આ સભ્ય દુનિયામાં પાછી આવે છે, પણ એને ફાવતું નથી. તે વાસ્તવિકતાથી બચવા સતત સોમાના નશામાં ડૂબેલી રહે છે. એની હાલત બગડતી જાય છે અને અંતે હોસ્પિટલમાં મૃત્યુ પામે છે.
આ ઘટના જ્હોન માટે બહુ મોટી હશે.
હા, એના માટે ટર્નિંગ પોઈન્ટ છે. માતાના મૃત્યુ પર એને જે ઊંડું દુઃખ થાય છે એ લાગણી આ વર્લ્ડ સ્ટેટમાં કોઈ સમજતું જ નથી. હોસ્પિટલનો સ્ટાફ, ત્યાં ફરતા બાળકો, એમના માટે લિન્ડાનું મૃત્યુ એક સામાન્ય બલકે અસુવિધાજનક ઘટના છે.
આ સંવેદનહીનતા તો હદ કહેવાય.
હે જ જોઈને જ્હોન ભાંગી પડે છે અને પછી તે વિદ્રોહ કરે છે. તે હોસ્પિટલમાં જે ડેલ્ટા વર્ગના કામદારોને એમનો દૈનિક સોમાનો ડોઝ વહેંચાઈ રહ્યો હતો ત્યાં ધસી જાય છે. તે સોમા ફેંકી દે છે અને બૂમો પાડે છે કે આ ઝેર છે, તે તેમને મુક્ત કરવા આવ્યો છે.
એમને મુક્ત કરવા? પણ શું એ લોકો સમજ્યા?
ના રે ના, એમની સ્વતંત્રતાની ભાવુક અપીલથી તો ઉલટું હુલ્લડ ફાટી નીકળે છે. બધા સોમા માટે પડાપડી કરવા માંડે છે.
ઓ નો.
એ વખતે બર્નાર્ડ અને એનો મિત્ર હેલ્મહોલ્ડ્સ વોટસન ત્યાં પહોંચે છે. હેલ્મહોલ્ડ્સ પોતે પણ એક આલ્ફા છે, જે આ સમાજના છીછરાપણાથી કંટાળેલો છે. તે જ્હોનના જુસ્સાને, એની પીડાને સમજે છે અને તે જ્હોનની સાથે લડાઈમાં જોડાય છે. પણ બર્નાર્ડ
એ ડરી ગયો છે.
બરાબર, ડરપોક બર્નાર્ડ અચકાય છે. છેવટે ત્રણેયની ધરપકડ થાય છે.
અને પછી મુસ્તફા મોન્ડ સામે મુકાબલો.
હા, અને ત્યાં પેલો મોટો દાર્શનિક સંવાદ થાય છે. મોન્ડ શાંતિથી તર્કબદ્ધ રીતે સમજાવે છે કે શા માટે સમાજમાંથી કલા, ધર્મ, વિજ્ઞાન, સાચો પ્રેમ, પીડા બધું કાઢી નાખવામાં આવ્યું, સ્થિરતા અને સાર્વત્રિક સુખ ખાતર.
અને સજા તરીકે શું મળે છે?
મોન્ટ બર્નાર્ડ અને હેલ્મહોલ્સને પેનલ્ટી તરીકે ટાપુ પર દેશ નિકાલ મોકલે છે, જ્યાં બીજા આવા સમાજ સાથે બંધ ન બેસતા લોકોને મોકલાય છે. એ લોકો તો સ્વીકારી લે છે.
અને જ્હોન, એને પણ એ જ વિકલ્પ મળે છે?
હા, મોન્ડ એને પણ ટાપુ પર જવાની ઓફર કરે છે, પણ જ્હોન ના પાડે છે. તે કહે છે કે મારે આ સમાજનો ભાગ બનવું જ નથી, કોઈ પણ રીતે નહીં. મારે તો દુઃખી થવાનો અધિકાર જોઈએ છે.
શું કહે છે? દુઃખી થવાનો અધિકાર?
હા, તે કહે છે, હું આરામ નથી માંગતો, હું ભગવાન માંગુ છું, હું કવિતા માંગુ છું, હું સાચો ખતરો માંગુ છું, હું સ્વતંત્રતા માંગુ છું, હું સારા માંગુ છું, હું પાપ માંગુ છું. અને જ્યારે મોન્ડ ચેતવે છે કે આ બધાની સાથે વૃદ્ધાવસ્થા, માંદગી, ડર, શંકા, પીડા પણ આવશે, ત્યારે જ્હોન કહે છે, હું એ બધાનો દાવો કરું છું.
વાહ, આ તો જબરદસ્ત સ્ટેટમેન્ટ છે. પછી એનું શું થાય છે?
તે લંડન છોડીને દૂર એક જૂના ત્યજી દેવાયેલા લાઇટ હાઉસમાં જતો રહે છે, સ્વનિર્વાસન.
ત્યાં શાંતિથી રહેવા?
એનો ઈરાદો તો એવો જ હતો. તે ત્યાં તપસ્વી જેવું જીવન જીવે છે, ઉપવાસ કરે છે, પોતાની જાતને ચાબુક મારે છે, જાણે સભ્યતાના પાપ ધોઈ રહ્યો હોય. તે માનવ રહેવા માંગે છે, ભલે દુઃખી થવું પડે.
પણ શું દુનિયા એને શાંતિથી રહેવા દે છે?
ના, એ જ તો કરુણાંતિકા છે. લોકો એને શોધી કાઢે છે. એનું આ પ્રાયશ્ચિત, એની આ પીડા એમના માટે એક તમાશો બની જાય છે.
તમાશો?
હા, પત્રકારો આવે છે, ભીડ ભેગી થાય છે, એની ફિલ્મી પણ બને છે. અને અંતે એક રાત્રે આ ભીડના ઉન્માદમાં, સોમાના પ્રભાવ હેઠળ, તે પોતે પણ એ જ સામૂહિક કામુક આવેશમાં ફસાઈ જાય છે જેનો તે તિરસ્કાર કરતો હતો. બીજી સવારે એ શરમ અને આત્મઘૃણા સહન નથી કરી શકતો. જે દુનિયાને તે ધિક્કારતો હતો તેના જ શરણે થઈ ગયો એ વાત એને કોરી ખાય છે, અને તે ફાંસી લગાવી લે છે.
અંત ખરેખર હચમચાવી નાખે એવો છે. તેના લટકતા પગ, એક મૌન આરોપ, આખી નવલકથા જાણે આપણા સમાજ સામે અરીસો ધરે છે. આના મુખ્ય સંદેશા શું ગણી શકીએ આપણે?
બરોબર, અને ઘણા બધા છે. સૌથી પહેલો તો પેલો સર્વશક્તિમાન રાજ્યનો ભય, જ્યારે રાજ્ય સુખ અને સ્થિરતાના નામે વ્યક્તિના જીવનના દરેક પાસા પર નિયંત્રણ લઈ લે ત્યારે શું થાય?
સ્વતંત્રતા ખતમ.
બરોબર, અને ટેકનોલોજીનો ઉપયોગ. હક્સલી બતાવે છે કે ટેકનોલોજી બેધારી તલવાર છે, એ નિયંત્રણનું સાધન પણ બની શકે છે, અને એ પણ એવું નિયંત્રણ જે દેખાય નહીં, આનંદ અને સગવડ દ્વારા આવતું નિયંત્રણ,
જેમ કે સોણા, ફિલીઝ, કન્ડિશનિંગ.
હા, લોકોને એમની ગુલામી ગમવા લાગે, આ સૌથી ખતરનાક છે.
અને બીજો મુદ્દો, પેલો ઉપભોક્તાવાદ. એન્ડિંગ ઇઝ બેટર ધેન મેન્ડિંગ. જૂનું ફેંકો, નવું ખરીદો, સતત વપરાશ.
ચોક્કસ, અને એ માત્ર વસ્તુઓ પૂરતું સીમિત નથી, સંબંધો પણ એટલા જ ક્ષણિક, એટલા જ ડિસ્પોઝેબલ. કોઈ ઊંડાણ નહીં, કોઈ અર્થ નહીં, બધું સપાટી પર.
આ વાત આજે પણ એટલી જ, બલકે કદાચ વધારે પ્રસ્તુત લાગે છે. સોશિયલ મીડિયા, સતત મનોરંજનની જરૂરિયાત.
બિલકુલ, હક્સલી જાણે ભવિષ્ય જોઈ રહ્યા હતા, અને પછી પેલો મૂળભૂત સંઘર્ષ, સુખ વિરુદ્ધ સત્ય.
હા, મુસ્તફા મોન્ડ અને જ્હોન વચ્ચેની ચર્ચા. શું વધુ જરૂરી છે, પીડા મુક્ત સ્થિર સુખ, કે પછી સત્ય, સૌંદર્ય અને સ્વતંત્રતા, ભલે એમાં પીડા અને સંઘર્ષ હોય?
જ્હોન પેલો દુઃખી થવાનો અધિકાર માંગે છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે. શું માનવ હોવાનો અર્થ માત્ર આરામ અને આનંદ છે, કે પછી પીડા, સંઘર્ષ, પ્રેમ, નફરત, સર્જન, આ બધી જટિલતા એનો ભાગ છે?
નવલકથા સ્પષ્ટપણે બીજા પક્ષે છે, જ્હોનના પક્ષે.
હા, તે કહે છે કે સાચી માનવતા આ જટિલતાઓને સ્વીકારવામાં છે, એને ભૂંસી નાખવામાં નહીં. પેલું સૂત્ર, સમુદાય, ઓળખ, સ્થિરતા, ખરેખર તો વ્યક્તિગતતાનો નાશ કરે છે. બોકાનોવ્સ્કી પ્રોસેસથી એકસરખા માણસો, કન્ડિશનિંગથી એકસરખા વિચારો.
ઓળખ ભૂંસી નાખવામાં આવે છે. હક્સલીની લખવાની શૈલી પણ, શરૂઆતમાં હેચરીનું વર્ણન એટલું ઠંડુ, વૈજ્ઞાનિક છે.
હા, જાણે કોઈ પ્રોડક્ટ બની રહી હોય, માણસ નહીં. ભાષા પોતે જ અમાનવીયતા બતાવે છે. અને પ્રતીકો, સોમા, ફોર્ડનું ટી, શેક્સપિયર, કેટલા સચોટ છે.
અને વક્રોક્તિ તો ઠેર ઠેર છે. શીર્ષક પોતે જ બહાદુર નવી દુનિયા, ખરેખર તો એક કાયર, આત્મહીન દુનિયા છે.
સાચી વાત છે. આ પુસ્તક વાંચ્યા પછી એક અસ્વસ્થતા રહી જાય છે, એ આપણને પૂછે છે, આપણે ક્યાં ઊભા છીએ? શું આપણે પણ સુખ અને સગવડ ખાતર કંઈક મહત્વનું ગુમાવી રહ્યા છીએ?
ખરેખર આ નવલકથા ફરી ફરીને યાદ અપાવે છે કે કૃત્રિમ રીતે બનાવેલું સુખ અને માનવ અનુભવની જે અસલી જટિલ વાસ્તવિકતા છે એની વચ્ચે હંમેશા ખેંચતાણ રહેવાની.
અને એ પણ કે ટેકનોલોજી જ્યારે આપણા નૈતિક શાણપણ કરતાં વધુ ઝડપથી દોડવા માંડે ત્યારે તેના પરિણામો કેવા હોઈ શકે છે. આ એક કાલાતીત સનાતન ચેતવણી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.